शायनी उपशांतता मात्र मोक्ष भिलास भवे खेद अंतर दया ते कहिए जिज्ञा। प्रसिद्ध गाथा छे, आपने आ गाथा मोढे थई गई छे, वारंवार रिपीट करिए छे, धूनमां ने धूनमां गाई जाइए छे, અને એમ માન્યું કે અહીં અટકી ઉભા રહેવા જેવું નથી, હવે આગળ વધો। આ ગાથા આત્મસાત કર્યા વગર આગળ ક્યાં વધશું? સાધકને આગળ વધવા માટે ભૌતિક અને આધ્યાત્મિક એમ બે પ્રકારની મૂડી જોઈએ। બંને મૂડી હશે તે આધ્યાત્મિક સાધનામાં આગળ વધી શકશે। શાસ્ત્રો એમ કહે છે કે ખેતી કરવી હોય તો જમીન જોઈએ, ધંધો કરવો હોય તો ધન જોઈએ, ગીત ગાવું હોય તો કંઠ જોઈએ, બગીચો બનાવવો હોય તો ફૂલોના છોડ જોઈએ। તેમ સાધનામાં ભૌતિક અને આધ્યાત્મિક બે પ્રકારની મૂડી જોઈએ। ભૌતિક મૂડીમાં પુણ્યની વ્યવસ્થા છે, આધ્યાત્મિક મૂડીમાં પુરુષાર્થની વ્યવસ્થા છે। ભેદ સમજી લો। આર્ય દેશમાં જન્મ થવો, આર્યકુળ ઉત્તમ કુળ મળવું, માનવદેહ મળવો, પાંચ ઇન્દ્રિયો સંપૂર્ણ મળવી, વિચાર કરવા માટે મન અને નિર્ણય કરવા માટે બુદ્ધિ મળવી, લાગણીઓ અનુભવવા હૃદય મળવું, સંસ્કારી માતા પિતા મળવા, સદગુરુનો યોગ થવો, સત્સંગ પ્રાપ્ત થવો, આ બધી ભૌતિક મૂડી છે। પરંતુ એકલી આ મૂડીથી કામ થતું નથી, સાથે આ આધ્યાત્મિક મૂડી, આ ચાર બાબતો અત્યંત મહત્વની છે। પહેલું શાંત સ્વભાવ, બીજું આશય શુદ્ધિ અર્થાત નિષ્કામ ભાવ, માત્ર મોક્ષ અભિલાષ સંવેગ, ત્રીજું નિર્વેગ વિષયો, ભોગવ પ્રત્યે અંતરમાં ઉદાસીનતા, ભવે ખેદ અને છેલ્લી બાબત પ્રેમથી છલકાતું હૃદય પ્રાણીદયા।
યાદ રાખજો, આના વગર આધ્યાત્મિક સાધના થઈ શકશે નહીં। લોકો પૂછે છે કે કયા મંદિરમાં જવું, મોટા કે નાના, મંદિર નાનું કે મોટું તેનું કામ નથી, ભગવાન મંદિરમાં બિરાજમાન હોવા જોઈએ। ગાથા છે કશાયની ઉપ શાંતતા, આનો અર્થ એ થયો કે સ્વભાવ શાંત હોવો જોઈએ। તમે અંદરથી શાંત હો, અંદર ધમધમસતા વેગે પૂર વહેતું ન હોય, અંદરમાં ઉકાળા ભળતા ન હોય, વૃત્તિઓ તોફાન કરતી ન હોય, અંદર વમળો પેદા થતા ન હોય, વારે વારે ડોળાઈ જતા ન હોય, આવી એક અવસ્થા તેને કશાયની ઉપશાંતતા કહે છે। ઉપશાંત થવું એટલે શાંત થવું। સુયડાંગ સૂત્રમાં કહ્યું છે કે તમામ વૃક્ષો, તમામ વનસ્પતિ, તમામ નદીઓ, તમામ પર્વતો એ બધાનો આધાર પૃથ્વી છે, તે પ્રમાણે સમગ્ર સાધનાનો આધાર શાંતિ છે। શાંત થવું તે સાધનાનો મુખ્ય આધાર છે। અશાંત થવાથી બે બાબતો બને છે, અશાંત થશો તો સાધના થશે નહીં, અથવા સાધના કરી હશે તે અશાંત બનવાથી ધોવાઈ જશે, બેલેન્સમાં કાંઈ નહીં રહે। સાધના તો આપણે કરીએ છીએ, પરંતુ સાધના કર્યા પછી અશાંત બન્યા છીએ। ક્યારે ક્રોધનું વમળ આવે, ક્યારે અહંકારનું વમળ આવે, ક્યારેક માયાનું, ક્યારેક લોભનું, ક્યારેક મોહનું, ક્યારેક કામવાસનાનું, ક્યારેક ઈર્ષાનું, ક્યારેક વેરનું, ક્યારેક દ્વેષનું, ક્યારેક કઠોરતાનું વમળ આવે। આમ સતત વમળો વયા જ કરે છે। વમળો વેતા હોય તો પાક થાય નહીં, જમીન તૈયાર થાય નહીં અને અંદર અંકુર ફૂટી શકે નહીં। અનંતકાળથી કરતા કરતા આવ્યા છીએ, છતાં આપણી હાલત આવી ને આવી જ રહી, તો સમજવું કે શાંત સ્વભાવની પ્રાપ્તિ આપણને થઈ નથી, આ બહુ મોટી વાત છે।
આ શાંત સ્વભાવ માટે પરંપરાનો શબ્દ છે ઉપશાંત। ઉપશાંત શબ્દનો અર્થ એ છે કે મૂળમાં અગ્નિ ઓલવાયો નથી, પણ અગ્નિ ઉપર રાખ નાખી દીધી છે। રાખ છે ત્યાં સુધી અગ્નિ પ્રગટ દેખાશે નહીં, તેની પાસે બેસો તો પણ ગરમી લાગશે નહીં, કારણ કે અગ્નિ છે પણ ઉપર રાખ નાખી છે। જોખમ એ છે કે સહેજ પવન આવે તો રાખ ઉડી જાય અને અગ્નિ પાછો પ્રજ્વલિત થઈ જાય. ઉપશાંત હોવું એક અર્થમાં સારું છે, પરંતુ એક અર્થમાં જોખમ પણ છે. જાગૃત જો રહ્યા હોય, રહ્યા તો બરાબર, અને જાગૃતિ જો ન રહે તો જોખમ. ઉપશાંત થવું એટલે અંદરથી શાંત થવું અને વમળો અંદર ઉઠવા ન દેવા. સંસારમાં જીવવાનું છે, લોકો વચ્ચે જીવવાનું છે, જાત જાતની પ્રકૃતિના માણસો સાથે જીવવાનું છે, જુદા જુદા બનાવો બનવાના છે, ઘટના ઘટવાની છે, પરિસ્થિતિ આવવાની છે, સંયોગ ઉત્પન્ન થવાના છે અને જુદા જુદા પ્રસંગો આવવાના છે. એ બધા વચ્ચે આપણે શાંતિથી પસાર થઈએ તો તેના જેવી કોઈ મોટી પૂર્વ તૈયારી નથી. ડગલે પગલે નિમિત્ત હશે, પણ તમે ઉશ્કેરાઈ જશો નહીં. ઘરમાં પાણી ઢોળાઈ જાય, ઉશ્કેરાઈ શકો. ઉશ્કેરાવું હોય તો ઘણા બધા પ્રસંગો છે. તમે એમ ન માનશો કે બધા તમને અનુકૂળ થઈ જાય. તમારે પ્રસંગો, પરિસ્થિતિ અને ઘટનાઓ વચ્ચે જીવવાનું છે, છતાં શાંત રહેવું તે એક સાધના છે.
જનક રાજાની દીકરી રામચંદ્રજીની પત્ની સીતાજી અયોધ્યાની મહારાણી છે અને એકલી અટુલી તેને સગર્ભા અવસ્થામાં ભર જંગલમાં છોડી દે છે. અશાંત થવા માટે આથી મોટું નિમિત્ત કયું હોઈ શકે? રામાયણ એમ કહે છે કે આવી પરિસ્થિતિ હોવા છતાં સીતાજી અંદરથી અશાંત બન્યા નથી. તેમણે ગીતા વાંચી હશે કે નહીં તે ખબર નથી, પણ તેઓ અંદરથી અશાંત બન્યા નથી. અશાંત ન બનવા માટે બહુ બળ જોઈએ છે. અશાંત થવામાં એટલે ક્રોધ કરવા માટે ઓછું બળ જોઈએ, ક્ષમા આપવામાં ઘણું બળ જોઈએ. પ્રજાપાલ મહારાજાએ મૈણા સુંદરીને કહ્યું કે તું એમ માને છે કે સુખ દુઃખનું કારણ કર્મ છે, કર્મ સત્તા કામ કરે છે, તો આ તારા ભાગ્યથી ખેંચાઈને તારા પતિ આવ્યા. એ શ્રીપાળ કોઢિયા છે, રક્ત પીત્યા છે. તેની સાથે મૈણા સુંદરીને પરણાવે છે. હું આજ જમાનાની વાત નથી કરતો, પરંતુ તે જમાનાની એક ઉત્તમ વ્યક્તિની વાત કરું છું. મૈણા સુંદરી પોતા પતિની ચરણ સેવા કરે છે. તે વખતે શ્રીપાળ રાજા મૈણા સુંદરીને કહે છે કે મારી સાથે તું પરણીશ ને, પરણીને શું કરીશ? કોઈ સુંદર યુવાન રાજકુમારને શોધી તું તેની સાથે પરણી જા. આવી ઘટના ઘટી હોવા છતાં મૈણા સુંદરી અશાંત ન બન્યા. શું સાધના કરવી એટલે ભારે ખમ મોઢું રાખીને વાંચવું કે આત્મા જ્ઞાતા દ્રષ્ટા કે સાક્ષી છે આમ બોલ્યા જ કરવું? તે સાધના નથી, તે તો પોપટ વાણી થઈ. પોપટ પણ બોલશે કે હું સાક્ષી છું, સાક્ષી છું. અશાંત બનવાના કારણે આપણે ઘણું બધું ખોઈએ છીએ. આપણી સાધનામાં બાધા ઉત્પન્ન ન થાય માટે પરમ કૃપાળુ દેવે કહ્યું કે કષાયો ઉપશાંત થવા જોઈએ, એટલે કે કશાયનું જોર તમારા કરતાં વધવું ન જોઈએ. આ ગણિત સમજી લો. અહીં આપણું જોર ચાલતું નથી, પણ કશાયોનું જોર ચાલે છે. માટે એવી અવસ્થા સૌથી પહેલાં પ્રાપ્ત કરવી કે કશાયોનું જોર આપણા ઉપર ન ચાલે. કશાયો થાય ખરા, તરંગો ઉઠે ખરા, પણ તેનું જોર આપણા ઉપર ચાલવું ન જોઈએ. ઉત્તરાધ્યાન સૂત્રમાં નવી રાજા શ્રી ઇન્દ્ર મહારાજાને કહે છે કે
જો સહસ્તમ સહસ્તાણમ સંગામે દુજ્જયે જીણે એકમ જીણિચમ ચ અપાણમ એ સહસે પરમો જહો જવો. યુદ્ધના મેદાનમાં હજારો સૈનિકો ઉભા સામે ઊભા રહીને યુદ્ધ કરું અને હજારો સૈનિકોને જીતી લેવા સહેલા છે, પણ અંદરમાં ક્રોધ, માન, માયા, લોભ આમાંથી કોઈ પણ વૃત્તિ ઉઠે તે વૃત્તિને આધીન ન થવું અને તટસ્થ રહેવું એ કઠિનમાં કઠિન કામ છે. એ કાર્ય કરવા માટે હું નીકળ્યો છું. પરમ કૃપાળુ દેવે એક મહત્વની વાત કરી છે કે સદગુરુનો બોધ તો જ પરિણમે, શબ્દ વાપર્યો છે સુહાય, સદગુરુનો બોધ પરિણમે, તેનામાં ઉતરે, તેનામાં કામ કરે. ક્યારે? જો શાંત સ્વભાવ હોય, અંદર કસાયોનું જોર ન હોય ત્યારે. શાસ્ત્રો અનેક વાર સાંભળ્યા પણ બોધ પરિણમ્યો નહીં. મીઠાઈ ખૂબ ખાધી પણ લોહી ન થયું, ઝેર થયું. સંત પુરુષ મળ્યા પણ જ્ઞાન પરિણમ્યું નહીં, અંદર પરિવર્તન થયું નહીં, ઘટના ઘટી નહીં. જ્ઞાન અંદરમાં ઉતરે તે માટે સાધકે પૂર્વ તૈયારી કરવી પડે. સદગુરુ પ્રાપ્ત થાય અને સદગુરુ બોધ આપવાનો પ્રારંભ કરે એના પહેલાં સાધકે કેવા તૈયાર થઈને સદગુરુ પાસે જવું તેનું વર્ણન આ 108મી ગાથામાં છે. 6 મહિના પછી દીકરીના લગ્ન હોય તો 6 મહિના પૂર્વે તૈયારી ચાલતી હોય. મિત્રો પૂછે છે કે કેમ હમણાં દેખાતા નથી, ખબર નથી, લગ્ન છે. તમને ખબર છે કે વ્યવહારમાં શું તૈયારી કરવી પડે? એક આ વાતની ખબર નથી કે સદગુરુનો બોધ પૂરેપૂરો અંદરમાં ઉતરે તે માટે શું તૈયારી કરવી? પૂર્વ તૈયારી વગર તમે જશો તો પ્રાપ્ત નહીં થાય. સદગુરુ મળ્યા પણ બોધ નિષ્ફળ ગયો. સદગુરુએ બોધ આપ્યો, અંદર ન પરિણમ્યો. કારણ, પૂર્વ તૈયારી વગર આપણે તેમની પાસે ગયા. પૂર્વ તૈયારીમાં પહેલું લક્ષણ શાંત સ્વભાવ. શાંત સ્વભાવનો અર્થ ઉપશાંત અવસ્થા. ઉપશાંતનો અર્થ કસાય મોડા પડે, એમાં બહુ જોર ન હોય, બહુ રોષ ન હોય. જેમ દાળમાં મીઠું ઓછું હોય અથવા ન હોય તો મોડું લાગે, મરચું ન હોય તો શાક મોડું લાગે, એમ કસાયો મોડા પડે. જેના કસાયોમાં બળ ન હોય, જોર ન હોય, તેનું મન ઓછું વિક્ષિપ્ત થાય, ઓછું ડોળાયમાન થાય અને એવું મન તત્વ વિચાર કરી શકે. તત્વ વિચાર માટે ઉશ્કેરાયેલું મન કામમાં નહીં આવે. આપણી પાસે શાંત મન હોવું જોઈએ. આપણને ઉશ્કેરાતા વાર લાગતી નથી, નિમિત્ત મળ્યું નથી કે અંદર ભડકો થયો નથી.
ભગવદ્ ગીતામાં એક સરસ સૂત્ર આપ્યું, કામ ક્રોધમ ધ્વમ વેગમ ય સહ તે સહ સુખી નર. બહુ માર્મિક વાત કરવી છે. અર્જુને પૂછ્યું હશે કે નહીં તે ખબર નથી, પણ ભગવાન કૃષ્ણે કહ્યું કે તે સુખી માણસ છે કે જે વાસના, કામ વાસના અને ક્રોધ બે એ બંનેમાંથી આવતા પ્રચંડ વેગને રોકી શકે છે, ખાળી શકે છે. આપણે તેને સુખી માણસ કહીએ છીએ કે જેની પાસે વિપુલ સંપત્તિ છે, ભોગના સાધનો છે, મોટો બંગલો છે. અહીં એમ કહે છે કે જે કામ ક્રોધના વેગને રોકી શકે છે તેને આધીન થતો નથી તે સુખી માણસ છે. આને કહેવાય ઉપશાંત અવસ્થા. કસાયો મોડા પાડવા, કસાયોનું બળ અને સામર્થ્ય તૂટવું, એની શક્તિ તૂટવી તે મહત્વનું છે. અત્યારે આપણા કસાયો જોરમાં છે અને તેમાં સામર્થ્ય છે. કસાયો શાંત થાય, તેમાં તણાઈ ન જાઓ, બે બાકડા ન થાઓ. તમને કસાયો તાણી ન જાય, ખેંચી ન જાય. તમે શાંત રહી શકો, ઉદાર અને નમ્ર બની શકો. તમે ખમી શકો, હાથ જોડી શકો, સરળ અને સંતુષ્ટ રહી શકો. આવું થતું હોય તો કસાયની ઉપશાંતતા એ આ એક લક્ષણ. શાંત સ્વભાવના 4 લક્ષણો છે. ક્રોધ મોડો પડે, મોડો, અહંકાર મોડો, માયા અને લોભ મોડા, અને આપણી પરિભાષામાં કહેવું હોય તો ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ. આ 4 જીવનમાં આવ્યા છે અને રોજિંદા જીવનમાં જે આનો ઉપયોગ કરે છે, જે આ ગુણો સિદ્ધ કરે છે તે જિજ્ઞાસુનું પહેલું લક્ષણ છે.
બસ. ગાથા 108. શું વિષય ચાલે છે? જિજ્ઞાસુના લક્ષણ. જિજ્ઞાસુ એટલે તત્વ પ્રાપ્તિની જેને ઈચ્છા છે. ઈચ્છા છે. અને તત્વ પ્રાપ્તિ ક્યાંથી થાય? સદગુરુના બોધથી. તો સદગુરુનો બોધ મેળવવો હોય તો ત્યાર પહેલા શું તૈયારી કરવી પડે? પૂર્વ તૈયારી. એ પૂર્વ તૈયારીની વાત મૂકીને આખી ગાથા છે કે આ પૂર્વ તૈયારી વિના સદગુરુનો બોધ મેળવવા પ્રયત્ન કરશો તો પણ બોધ મળ્યાનું પરિણામ મળશે? બોધ મળશે, પણ બોધનું જે પરિણામ થવું જોઈએ તે પરિણામ નહીં મળે. બહુ સુંદર વાત કૃપાળુદેવે કરી છે. પાત્રતા સૂચિત છે, મુમુક્ષુતા સૂચિત છે. પાત્રતા વિના અધ્યાત્મ ગમે તેટલું મળે પણ તે અધ્યાત્મ જીવનમાં પરિણમતું નથી, કાર્યકારી થતું નથી. એવું નથી કે આજ સુધી જીવને બોધ નથી મળ્યો. સમસ્યા એ નથી કે બોધ નથી મળ્યો, સમસ્યા શેની છે? પરિણામ નથી થયું. પાત્રતા ન હોવાને કારણે મળેલો બોધ સરી પડ્યો, બિન અસરકારક થયો. બહુ મહત્વની વાત કરી છે. અને પાત્રતા એટલે એ જીવને બીજા શબ્દોમાં કહીએ તો દશા, એની દશા. એ દશા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જે કંઈ પ્રયત્ન કરવામાં આવે એ પ્રયત્નો ફળીભૂત થતા નથી. કૃપાળુ દેવે આપ તો 108મી ગાથા ચાલે છે પણ 38મી 39મી એ ગાથાની અંદર આ વાત મૂકી છે કે દશાનો એવી દશા ન હોય તો મોક્ષનો માર્ગ પામતો નથી. માર્ગને જાણે છે, માર્ગને બોલે છે, પણ માર્ગ પામતો નથી. માર્ગ પામે નહીં ત્યાં સુધી પરિણામ શું આવે? આજ સુધી વિચાર કર્યો છે પણ જેનો વિચાર કર્યો છે એ આપણે પામ્યા નથી. આત્મસિદ્ધિમાં કહ્યું કે વિચાર એવો કર કે કર વિચાર તો પામ. તું પામ એવો વિચાર કર, માત્ર વિચાર કર્યા કરીશ. એ તો બધા વિચારના વમળો છે. એટલે અહીંયા ગાથા સરસ મૂકી છે. 38મા ગાથા મૂકી છે મુનિશ્રીએ, એ જ ગાથાના સંદર્ભમાં વિવરણ કર્યું છે. એ તૈયારીના 4 મુદ્દાઓ આપ્યા છે. તૈયારી માટે 4 મુદ્દાઓ કયા કયા છે? 1, શાંત સ્વભાવ, કશાયની ઉપશાંતતા. સ્વભાવ શાંત ક્યારે રહે? કશાયો ઉપશમ હોય તો રહે. પૈસા હોય તો સ્વભાવ શાંત રહે, ઘરેણા હોય તો રહે, ખાવા પીવાનું સરખું મળે તો સ્વભાવ શાંત રહે. આવું બધું તો આપણને ખબર છે. આપણા છોકરાને આપણે ગમે એટલું રાખીએ તો એવો ચણકા કરતો હોય. આપણે સાલાને જે જોઈએ તે આપીએ છીએ પણ શાંત નથી જ રહે. વાત વાતમાં વાંધા, વચકા ઉશ્કેરાઈ જાય, અશાંત થઈ જાય, રીસ ચડે, રોષ ચડે. શું કરું? પરિવારમાં રહેતા હોઈએ એટલે આવું કોક ને કોક નમૂનો તો તો એમ થાય કંઈક ભૂલ રહી જાય, કંઈક ભૂલ થઈ જાય એવી સ્થિતિ છે. તો એટલે કોઈ ગેરસમજ ન થવી જોઈએ કે શાંત સ્વભાવ ક્યારે રહીએ. કશાયો શાંત હોય તો જ મળે. જેણે પોતાના સ્વભાવને શાંત બનાવવો છે રાખવો છે, કદાચ હોય તો રાખવો છે. પછી મારો સ્વભાવ તો શાંત જ છે, મારો સ્વભાવ તો શાંત જ છે, એ બધી પાછી ભ્રાંતિમાં જોઈ, એ તો પ્રસંગ આવે ત્યાં ખબર પડે. જો રાખવો હોય તો જ્ઞાનીઓએ એકમાત્ર ઉપાય કીધો છે. કષાયોને કયા કયા છે? કષાયો ક્રોધ, માન, માયા અને લોભ, આ મૂળ કષાયો છે. પછી એના ચાર પ્રકારો આપ્યા છે જ્ઞાનીએ, ચડતા ઉતરતા વધતા, જેવી જેવી જીવની સંયમની અવસ્થા હોય એ પ્રકારે. પણ મૂળ પહેલો કસાય છે, અને એ પહેલા કસાયની ઓળખ શું આપી છે? પહેલા પ્રકારનો કસાય, કસાયની પહેલી ચોકડી અનંતાનુબંધી. આ કસાય કેટલા હાનિકારક છે, આ કસાય કેટલા બધા જોખમી છે, એ જ્ઞાનીએ કસાયની, એ નહીં કસાય ક્રોધ, માન, માયા અને લોભ, પણ એના ચાર પગથિયા આપ્યા, ચાર તબક્કા આપ્યા છે, ચાર સ્ટેજ આપ્યા છે. એ ચોથું સ્ટેજ તો છેલ્લે જ્ઞાનીને છે, તેરમા ગુણસ્થાન કહેવાય, બારમા ગુણસ્થાન સંજ્વલન કસાય. પણ પહેલો અનંતાનુબંધી, પછી પ્રત્યાખ્યાને વર્ણીય, પછી અપ્રત્યાખ્યાને વર્ણીય, અને પછી સંજ્વલન. તો કસાયની આટલી બધી વેધકતા છે. તો પહેલો કસાયની પહેલી ચોકડી, ચાર ચોકડી છે એમાં પહેલી ચોકડી, એની ઓળખાણ શું આપી છે? અનંતાનુમંદી. અરે આ કસાય હજી ઓળખા નથી, જાણ્યા નથી, ત્યાં સુધી આ જીવને માત્રને સમ્યક દર્શન થયા પહેલાં જે કસાય છે એનું સ્વરૂપ શું? અનંતાનુબંધી. અનંતાનુબંધીનું પરિણામ શું? જીવને અનંત સંસારનો અનુબંધ કરાવે. એક કષાયનું પરિણામમાં એવું કર્મ બંધાય કે જીવને અનંત સંસારનો અનુબંધ કરાવે. પણ કર્મ તો 70 કોડાકોડીનું બંધાય, તો અનંત સંસાર ક્યાંથી આવ્યો? તો કે એક કર્મનો સ્વરૂપ એવું કે પૂરું થાય ત્યાં બીજું ઊભું થઈ જ જાય. એક કર્મ પૂરું થાય, એની મુદત પૂરી થાય ત્યાર પહેલાં તો બીજા આવા 10 કર્મો ઊભા થઈ જ જાય, એવું એનું સ્વરૂપ છે. એટલે કર્મની સાથે બંધ પડે નહીં, પણ અનુબંધ પણ પડે. અનુબંધ પડે એટલે એક કર્મનો ઉદય આવતા એવું જ કર્મ બંધાય. એટલે આ એની સિસ્ટમ સમજે, કર્મતંત્રની આખી જે વ્યવસ્થા છે કે જ્યાં સુધી સમ્યક દર્શન થયું નથી ત્યાં સુધી આ કર્મ છે એ ભલે અનિયત છે, એનો સમય નક્કી છે, છતાં એ સંસાર અનંત આપશે. કેમ કે એ બંધની સાથે અનુબંધ આપશે. તો બંધ પૂરો થાય ત્યારે પહેલાં અનુબંધને કારણે નવો બંધ પડવાનો શરૂ થઈ જાય. જીવને એ અનંત સંસારનો અનુબંધ કરાવે, એને અનંતાનુબંધી કસાય કહે છે, જે પહેલી ચોકડી છે. જ્યાં સુધી જીવમાં મિથ્યાત્વ છે ત્યાં સુધી આ પહેલી ચોકડી જીવની ચાલુ છે. યશોવીજી મહારાજે તો બહુ ટૂંકું કહ્યું મોક્ષનો ઉપાય, કસાય મુક્તિ એ જ જીવની મુક્તિ. બાકીના કસાય તો ગમે ત્યારે પહોંચી વળશે, પણ પહેલું સ્વરૂપ છે એને જીવ પહોંચી વળતો નથી. અનંતાનુબંધી કસાયનું સ્વરૂપ જ્યાં સુધી છે ત્યાં સુધી આ સંસાર એનો કેળો મૂકતો નથી. એનું તંત્ર જ એવું છે, એક પૂરું થાય બીજું આવે, બીજું પૂરું થાય ત્રીજું આવે, અને અનંત સંસારનો એને અનુબંધ કરાવ્યા જ કરે, સંસારના ચક્રમાંથી બહાર નીકળી ન શકે. જ્ઞાની કે છે પહેલું કામ કરો પાત્રતાનો, કે અનંત સંસારમાં પરિભ્રમણની જે પાત્રતા છે એને તોડો, મુક્તિ પછી મેળવાશે. પહેલાં બંધની યોગ્યતાને સમાપ્ત કરો. બંધની યોગ્યતાને સમાપ્ત ન કરીએ અને વાત મુક્તિની કરીએ તો એ જેમ કોઈ ઔષધની વાત કરો પણ રોગની યોગ્યતા ચાલુ છે શરીરની અંદર, તો રોગ તો પકડાયા કરશે રોજ રોજ. એ યોગ્યતા ખતમ નહીં થાય, એ શરીરની એટલી શક્તિ નહીં આવે, ઇમ્યુનિટી કહો, વાઇટાલિટી કહો, એવી શરીરની શક્તિ કહો, ત્યાં સુધી એક દર્દ ગયું ને બીજું દર્દ ઊભું થયું જ છે. જીવ દર્દથી મુક્ત નહીં થાય, વ્યાધિથી મુક્ત નહીં થાય. ઔષધ ગમે તે પ્રકારના આવશે, તો આ પ્રકારનું કર્મનું એક તંત્ર છે. અને એમાં જ્ઞાની કહે છે કે મુક્તિની વાત કરનાર સાધકે મુક્તિની વાત કરતા પહેલા પોતાની બંધની યોગ્યતા એને ઢીલી કરવી પડે, મંદ કરવી પડે. એ ન કરે, બંધની યોગ્યતા મંદ ન કરે, તો મુક્તિના પ્રયત્નો એને કારગત નીવડે. વાત સમજાય છે બરાબર? ભૂલ ક્યાં થાય છે, શું કરવાનું છે એ સમજાય છે? નહીં તો આટલા વર્ષો સુધી સ્વાધ્યાય સત્સંગ કર્યા કરીએ, પણ કરવાનું શું? કરવાનું તો એ છે કે બંધની યોગ્યતા ઓછી કરી. અત્યારે તો અનંત અનુબંધની યોગ્યતા છે, એ ઓછી કરવાનું કરવું પડશે. અને એ યોગ્યતા ઓછી કરવી હોય તો કષાયોની ઉપશાંત પણ કરવું પડશે. કષાયોને શાંત કરવા પહેલું સૂત્ર છે શમ. પૂર્વ તૈયારીમાં સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. સમ, સમ એટલે આવેલા કષાયોને સમાવી દેવા, આવનારા કષાયોને પણ. ઉદય આવેલા અને ઉદય આવનારા, આ કેવો જાદુનો ખેલ થઈ ગયો કે સાહેબ ઉદય આવેલાને તો સમાવાના સમજાઈ ગયા, હજી આવ્યા નથી ત્યાર પહેલા એને સમાવા કેવી રીતે, કેવી રીતે સમાવશો? પોતાનો સમતા ભાવ દ્રઢ કરવો, સમભાવને દ્રઢ કરવો. ભલે કસાય ઉદયમાં આવ્યો નથી, પણ પોતાની સ્થિતિ અને જાગૃતિ બરોબર હોય તો એને ખબર પડે કે કંઈક થશે તો પણ પોતાને અસર નહીં થાય. નહીં કરું મને ખબર છે કે આમ થશે. આપણે કહીએ કે સંસાર લઈને બેઠા છીએ, ગૃહસ્થી છે, કુટુંબ લઈને બેઠા છો, ઘર હોય તો વાસણ ખખડે પણ ખરા. નક્કી કરો કે વાસણ ખખડે ત્યારે અવાજ હું નહીં કરું, વાસણ ભલે કરે. મને ખબર છે આ સદગુરુના બોધથી જ્ઞાનની અંદર આ મને ખબર છે કે આ કષાયોના નિમિત્તો તો થાય જ. સંસારમાં રહ્યો તો બીજું શું થાય? સંસારના સંઘની વચ્ચે રહીએ તો શું થાય? તો કે આવા નિમિત્તો આવવાના જ છે, અને આવવાના છે તે સમયે આ આવવાના કષાયો છે. ખબર પડવી જોઈએ કે દીકરાને પરણાવવો છે, બહુ હોશમાં આવી જાય, દીવડા લઈને દોડાદોડી કરીએ, પણ આવનારી વહુ છો એ કઈ નોકરાણી નથી આપણી. નવદી જરા રોજ નમસ્કાર કરશે, ફૂલાઈ ન જવું, પછી એનો પણ અવાજ ઊંચો થશે. એમ કે ના ભાઈજી, મારાથી આ ન થાય, આ નિમિત્ત આવ્યું. તે સમયે પણ સમજવું હે કે દરેકને પોતાનો સ્વભાવ, દરેકને પોતાના વિચારો હોય છે, સમન્વયથી રહેવું જોઈએ. એ સિવાય કાંઈ બીજો ઉપાય નથી. મારા આધિપત્ય નીચે આખું જગત જીવે, આ ગાંડ પણ છે. સૌને પોતાનો વિચાર હોય છે, ગોઠવણ કરવી પડે. આ આવનારા કસાયોને સમાવવાના ઘરની અંદર કંઈ પણ પ્રસંગ બને તો સમજે કે આ પ્રસંગ બનશે ત્યારે આવા મન દુઃખના પ્રસંગ થશે. ઘરમાં પ્રસંગ આવે, ખબર છે કે ક્યાંક આપણા સગા સંબંધીની અંદર કોક નમૂના તો એવા હશે કે જે વાંધો કાઢ્યા વિના રહેશે નહીં, તો તે સમયે આપણે શાંતિ રાખવાની. આપણે પ્રસંગ ઉકેલવો છે, આપણને ખબર છે કે કોક ને કોક વાંધો કા આપણા કુટુંબમાંથી કાઢશે, કા વેવાયના કુટુંબમાંથી કાંઈક વાંધો કાઢશે. આપણે ન થયું, બધું જ કર્યું હોય, બધું જ વ્યવસ્થા કરવી હોય, બધી ગોઠવણ કરી હોય, તો સારું, કાંઈક એવું બને કે એમાં વાંધો પડી જાય કે લ્યો આને આપણે આગ્રહ કર્યો પણ આ તો રહી જાય બાજુમાં જ ઊભા હતા અને આપણા લક્ષમાં તો આવ્યું નહીં. હવે આપણો કોઈ ઈરાદો ન હોય પણ એને એમ થાય વ્યવાણને કે લે મને ન કીધું, માંડી આડી હાલવા. કેટલા પ્રસંગો આપણા જીવનમાં બધા બતાવે છે આ આવનારા કસાયો છે. આવનારા કસાયોની અંદર ત્યારે જે જીવ આટલો જાગૃત હોય એ ત્યારે પણ પોતાની શાંતતા ગુમાવતો નથી. આ સમ છે અને સમ કહેવાય, ઉદય આવેલા અને ઉદય આવવાના કસાયોને સમાવો. કૃપાળુ દેવે તો બધી વાત અદ્ભુત મૂકી છે. સમની આવી વ્યાખ્યા નથી આપી કોઈએ, આવવાનું કીધું જ બધાએ કે કસાઈ જ્યારે થાય ત્યારે શાંત થા. આ તો કઈ થયા નથી ત્યારે પેલા શાંત થા, કેવી રીતે થવું સાહેબ અમને ખબર જ નથી, હજી થયા જ નથી, ખબર પડવી જોઈએ. આવી એક એક વાતને પકડાવી છે અને એ ઉપશાંતપણું કરવું એટલે કસાયોને શાંત કરવા. લક્ષ્ય ક્યાં આપવું તો કે ક્રોધ માન માયા અને લોભ, આ એના ચાર પ્રકાર છે. જ્યારે કંઈક અનિચ્છનીય વસ્તુ બનશે, અણગમતી વસ્તુ બનશે ત્યારે ક્રોધ થશે. જ્યારે આપણે આપણી પોઝિશન માની લીધી હશે અને એના પ્રમાણે સામો વ્યવહાર નહીં કરે ત્યારે માન થશે. અને જ્યારે કોઈકને કંઈક કહેવું હશે એ સીધે સીધું નહીં કહેવાય અને કંઈક ચાલાકી કરવાનું મન થશે એ કોઈની સાથે રમત રમવી, યુક્તિ કરવી, છોડ કપટ કરવા, આ બધા માયાના ખેલ છે. સીધે સીધું નહીં કહે, નિખાલસ નહીં થાય કે મને આ નથી ગમ્યું તમે કહ્યું છે, જરાય શાંત રહીને પણ કહી શકાય છે, પણ માયા કરશે કે સમય આવે એને ચોપડાવી દો બરાબર અને દાવ કાઢી લો. આ માયાના ખેલ છે. અને લોભ, જગતમાં અનંત વસ્તુઓ, કેટલા પદાર્થો છે અને પોતાની આવશ્યકતા કેટલી, પણ છતાંય જેટલું મળે એટલું ઓછું જ લાગે. સંસારમાંથી જેટલું મળે એટલું વ્યવહારમાં બને છે ને, જેટલું મળે તોય સંતોષ થાય નહીં, ઓછું ઓછું લાગ્યા જ કરે, ઓછું ઓછું લાગ્યા જ કરે. પરિગ્રહ એટલા માટે આ સંજ્ઞા છે પરિગ્રહની, કે લોભ છે ત્યાં સુધી પરિગ્રહ સંજ્ઞા ટળે નહીં. આપણને બજારમાં જે ચીજ જોઈએ એમ થાય કે હોય તો આપણા ઘરે હોય તો સારું, મને હોય તો સારું. શું કરવી છે તું વાપરવાનો છો. ઘરની અંદર આપણી ચીજ હોય ને એનું જ્ઞાનીએ કીધું છે કે એક વાર 12 મહિને એનું પડી લેણ કરવું, 12 મહિનો. સાધુએ તો રોજ કરવું, સાધુ પોતાના વસ્ત્ર અને પાત્ર એનું પડી લેણ રોજ કરે અને રોજ કરીને જે ચીજ ન હોય ને એને બાજુ ઉપર મૂકી દે. કે આ રોજ રોજ પડી લેણ કરવું કર્મબંધના કારણો, તો આપણે જરૂર નથી તો આપણે શું કામ રાખવી જોઈએ. પણ શ્રાવકને કે જે 12 મહિને કરો અને જે ચીજનો ઉપયોગ 12 મહિનામાં એકેય વાર કર્યો નથી કાઢી નાખો. જો ખરેખર ઉપયોગી હોત તો આપણે એનો ઉપયોગ ન કર્યો હોત, કર્યો હોત ને. 12 મહિનામાં તો બધી સિઝન આવી ગઈ, બધા પ્રસંગો આવી ગયા, બધી ઘટનાઓ ઘટી ગઈ અને આપણને જો એનો ઉપયોગ ન થયો એનો મતલબ એ હતી કે આ ચીજ આપણા માટે બિન ઉપયોગી છે, તો હવે એ કાઢી રાખો. એવું ખરું આપણું? વ્રત હોય તેમાં છીંડા શોધે માયા કરે, તો માયા કરે. સૌથી વધારેમાં વધારે કોઈ કસાય હોય આ જીવને સંસારમાં ભટકાવનારો તો લોભ છે, લોભ છે. કેમ કે પૂદગલ અનંતા અનંત છે અને પૂદગલના સ્વરૂપ પણ અનંત છે, વિચિત્ર છે. એક એક સ્વરૂપ રચનાઓ બદલાયા કરે છે, રૂપ રંગ રસ ગંધ અને વર્ણ આ દેખીતું એનું રૂપ છે અને દરેક વસ્તુ બદલાયા જ કરે છે, બદલાયા જ કરે છે. એટલે આપણને એક એક વસ્તુની અંદર નવીનતા 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 જ લાગ્યા કરે છે. વસ્તુ એ નહીં છે, વસ્તુ એ નહીં, એ નહીં વસ્ત્ર છે પણ ડિઝાઇન બદલાય, કલર બદલાય, પેટર્ન બદલાય. હવે એ ના એ છે, ઓઢવાની વાત છે, પહેરવાની વાત છે. એને વાત ભોજનની છે પણ રોજ રોજ રેસીપી બદલાય, નામ બદલાય પદાર્થના અને જુદી જુદી આ હોટલનું મેનુ શું છે ને આનું મેનુ શું, બધાની અંદર લોટ પાણીને લાકડા સિવાય કંઈ નથી. હે બસ ભાવે આ લોભ છે. એકને એક ચીજના અનેક રૂપાંતર ક્યારે તૃપ્તિ ન થાય, કારણ કે ઈચ્છા એનું મૂળ છે. આ પરિગ્રહ વધતો જાય છે, લોભ અટકતો નથી, એનું કારણના મૂળમાં ઈચ્છા છે. અને જ્ઞાની કહે છે ઈચ્છા આકાશ જેવી અનંત છે. ભગવાન મહાવીરે ઉત્તરાધીન સૂત્રની અંદર એક સરસ ગાથા આપી. એ ગાથામાં એમ કહ્યું કે જેમ ઈંડામાંથી મરઘી અને મરઘીમાંથી ઈંડું, એમ મોહમાંથી તૃષ્ણા અને તૃષ્ણામાંથી મોહ આ ચાલ્યા કરે છે. પેલી મરઘી કે પેલું ઈંડું આવું કોઈ દી પૂછવું. તૃષ્ણા આવી ઈચ્છાઓ છે, મોહ થયા જ કરશે જગતની ચીજ, અને મોહ છે તો તૃષ્ણા થયા જ કરશે. છેલ્લે સુધી મરતો હોય તો પણ કૃપાળુ દેવે મોક્ષ માળામાં એક પદ રખ્યું છે, તૃષ્ણા. હા, એટલે તૃષ્ણા ની શું છે, એ તો બરોબર છે, હેડિંગ શું છે, હા પણ હેડિંગ શું છે પદનું, તૃષ્ણા ઉપરનું, તૃષ્ણાની વિચિત્રતા. એટલે એની અંદર આ આપ્યું છે કે મરતો હોય ત્યાં સુધી એની તૃષ્ણા જતી નથી. આ એક વસ્તુ, એટલે મોહ છે અને તૃષ્ણા છે ત્યાં સુધી લોભ ઉભો છે, આ વસ્તુ મને મળવી જોઈએ. આ તૃષ્ણા ગમે તે સ્વરૂપમાં હોય, જીવતા તો ભોગવવાનું છે પણ મર્યા પછી પોતાએ કાંઈ ભોગવવાનું છે તો એ કહે કે મને આમ બાળજો ને આમ રાખજો ને તેમ રાખજો, ગાંડાભાઈ તારે જોવું છે, તારે શું કરવું છે. છતાં પણ આ તૃષ્ણા છે, જબરજસ્ત છે. મુખ્ય જે વાત છે પાત્રતામાં, નડતર કંઈ હોય તો કસાય છે. કસાઈથી મુક્ત થયા એટલે એ જીવ મુક્ત થઈ ગયો એમ સમજો. હવે પછી પછી તો એને બાકીની મુક્તિની જરા ટાઈમ થોડો સમય લાગે એટલું જ. યશો વિજયજી મહારાજે કહ્યું કસાય મુક્તિ કિલે રેવ મુક્તિ. મુનિશ્રીએ બહુ સરસ વાત મૂકી છે. એણે કીધું કે અધ્યાત્મની સાધનામાં બે પ્રકારની મૂડી જોઈએ. એક ભૌતિક મૂડી જોઈએ. ભૌતિક મૂડી શું છે તો કે એનો આધાર પુણ્ય છે. તમને આર્ય દેશમાં જન્મ મળે, સારા માતા પિતા મળે, ઊંચું કુટુંબ મળે, સારો દેહ મળે, ધર્મની સારી ઓળખ મળે, ગ્રંથો મળે, સત્સંગનો યોગ થાય, આ બધું શું છે, પુણ્યાય. પુણ્યાય હોય તો આ બધું મળે. પણ બીજી સંપત્તિ છે, એ છે પુરુષાર્થની. એ પુરુષાર્થની છે. તમને પુણ્યાય તો બહુ મળી, અમને તો કૃપાળુ દેવ મળ્યા. મળ્યા તારી પુણ્યાય, તારું પુણ્ય એટલું ઊંચું મળ્યા. પણ પછી કૃપાળુ દેવ મળ્યા પછી તારા કસાઈ ન ગયા, પુરુષાર્થ નહોતો. પુરુષાર્થની મૂડી નીલ, પુણ્યાય ઘણી. આવક સરસ, પ્રતિષ્ઠા સરસ, આ બધી ભૌતિક અનુકૂળતાઓ છે. પરમાર્થ માર્ગની અંદર એક જ મૂડીથી ચાલે નહીં. સંસાર જીવવો હોય તો એક મૂડીથી સફળ થવાય. સારામાં સારો માણસ સફળ થઈ જાય એને જો પુણ્યાય હોય તો નામ હોય, ધન હોય, પ્રતિષ્ઠા હોય, પદ હોય, પદવી હોય, કુટુંબ હોય, ધંધા ધાપા હોય, બધું સરસ ચાલતું હોય અને લીલી વાડી મૂકીને જાય ત્યારે એને પ્રાર્થના સભામાં ગુણગાન ગાય કે બધી વાતે સુખી હતો, પુણ્યની મૂડી હતી. પુરુષાર્થમાં પણ લોકો પ્રાર્થના સભામાં ભૌતિક મૂડીની જ વાત કરે છો. કોઈને આત્મિક મૂડીની ખબર જ નથી. અને આત્મિક મૂડીવાળો કોઈ હોય, ભૌતિક મૂડી ન હોય તો કે બિચારો જિંદગીભર દુઃખી રહ્યો. સંસારના ગણિત અને પરમાર્થના ગણિત ઓળખવા જેવા છે. તો ભૌતિક મૂડી તો હશે, એની ચિંતા નહીં કરવી, કેમ કે પુણ્યને આધીન છે. અને જે પુણ્યને આધીન છે એમાં હવે કાંઈ ફેરફાર થાય એમ લેખ લખાઈ ગયા છે વિધિના. હવે લખેલા લેખમાં કોઈ મિથ્યા થાય એમ નથી, ફારફેર થાય એમ નથી. આપણને કરોડ જ મળવાના હશે તો 10 કરોડ નહીં મળે. પછી માથાકૂટ ન કરવી. અને કરોડ મળતા કોઈ એને રોકી શકવાનું નથી. મયુરભાઈ બરોબર છે. જો એક કઈ વાત બેસવાની નથી, સાંભળવાની છે. સુરેશ સાચી વાત છે ને? એ પાછો બહાર જઈને કહે સાહેબ આવું તો ઘણી વાર સાંભળ્યું. ઘણી વાર નહીં, ઘણા જન્મો સાંભળ્યું. કનકભાઈ જીવે ઘણા જન્મો સાંભળ્યું છે, ઉપદેશ સાંભળ્યો છે, પરિણામ થયું નથી. કારણ કે એ સિદ્ધાંત તરીકે બેસતું નથી. ઉપદેશ તરીકે વાત સારી લાગે છે, કોઈને કહેવામાં કામ આવે, પણ આપણને એની શ્રદ્ધા ન થાય, ન થાય ત્યાં સુધી. કારણ કે પરમાર્થ મૂડી નથી આપણી પાસે. આપણને કોઈ આપણા કલ્યાણની, આત્મકલ્યાણની ખેવના નથી, એટલે એ સિદ્ધાંતો બેસતા નથી. જીવનની શ્રદ્ધા ચલિત થઈ જાય છે. કંઈ પણ એવો પ્રશ્ન આવે અને જો સિદ્ધાંત બેઠો હોય તો કસાઈ ન થાય. જો આ વાત કે મારા ભાગ્યમાં જે હશે એ મળવાનું હશે એ મળશે, આ નિમિત્ત જ છે, કોઈ બીજું કારણ નથી, તો ક્રોધ થાય કોઈ ઉપર? કોઈ ઉપર ના થાય. આ માન છે એ પુણ્યાય છે. કોઈના ઉપર શું કામ આપણને કંઈ થાય? આનું આમ કર્યું, મારે એવો શુભ નામનો ઉદય નહીં હોય. અશુભ નામનો ઉદય હોય તો આપણો કોઈ ભાવ ન પૂછે. કર્મની આ 148 પ્રકૃતિઓનો અભ્યાસ કરીએ તો ખબર પડે કે એક એક પગલે ને પગલે, પગથિયે ને પગથિયે આ પુણ્યાયની મૂડી ઉપર આપણું જીવન ચાલે છે. આ દેહ ધારણ કર્યો છે ને એમાં 148 પ્રકૃતિ છે. કે કંઠ સારો હોવો ન હોવો, ઉપદેશ આપવાની તાકાત હોવી ન હોવી, આ બધા જ કર્મની પ્રકૃતિઓ છે. આ દેય કર્મ કહે છે, કોઈ આપણું માને કોઈ ન માને. યશ કર્મ કહે છે, અપયશ કર્મ કહે છે. આ બધી કર્મના ખેલ છે. અને આ જીવ પોતાના માનીને બેઠો છે એટલે એને માન કસાઈ થાય છે, એટલે માયા કસાઈ કરે છે, એટલે એને લોભ કસાઈ છે. બધી રમત, સંસારની રમત બધી 4 કસાઈમાં સમાયેલી છે. 4 કસાઈમાં સમાયેલી છે. 4 કસાઈના પ્રકાર 16 છે, પણ બધી એમાં સમાયેલી છે. મુનિશ્રી કહે છે, પહેલા વહેલા કસાઈના ખેલને સમજી લ્યો. આ પુરુષાર્થની રમત છે, અહીંથી શરૂ થાય છે પુરુષાર્થ. આપણને શું મળવું, શું ન મળવું, કેવી પ્રકારનું જીવન, એમાં કેટલા પ્રકારની ઉપલબ્ધિ, એ બધું પુણ્યને આધીન એ ચોપડો લખાઈ ગયો છે. હવે આની અંદર કાંઈ ફેરફાર નથી. પણ આને કારણે કસાઈ થવા કે ન થવા એ પુરુષાર્થને આધીન છે. આપણે એમ કહીએ કે મને ક્રોધ થયો ઉદયને કારણે થયો, આ ગેરસમજ. નિમિત્ત ખરું, નિમિત્ત ઉદય, પછી ક્રોધ કરવો કે ન કરવો એની સ્વતંત્રતા ખરી કે નહીં? પોતાને શાંતિ રાખવી, કોઈ વસ્તુ ન મળી જીવનમાં તો સંતોષ રાખવો એની સ્વતંત્રતા ખરી કે નહીં? ચિતલિયા, તો આ અમુક પોતાની સ્વતંત્રતા ક્યાં છે, પોતાનો પુરુષાર્થ ક્યાં છે અને પ્રારબ્ધ ક્યાં છે? આ ગાથાની અંદર આ દશા માટેનો પુરુષાર્થ, અને દશા તો આત્માની દશા છે, દેહની નક્કી થઈ ગઈ. દેહની દશા શેના આધારે નક્કી થાય? પ્રારબ્ધના આધારે. શરીર રોગિષ્ટ છે કે નથી, રૂપાળું છે કે કદરૂપું છે, આ બધું કોણે નક્કી કર્યું? પ્રકૃતિએ, દેહની પ્રકૃતિ 148 છે, બધી નક્કી થઈ ગઈ છે. એ નક્કી કરીને જ આવ્યો છું તું હવે. હવે એની અંદર કાંઈ ફારફેર નથી થવાનો, તો એની અંદર માંડો છે ફારફેર કરવા. પણ હવે તારે કરવાનું છે, આ દશા બદલી શકાશે, આત્માની દશા બદલી શકાશે. અત્યાર સુધી દેહની દશાને આધીન આત્માની દશા રાખી છે. દેહની દશા જેટલી નબળી છે એટલી જ આત્માની દશા નબળી રાખી છે. પણ દેહની દશા નબળી હોય તો પણ આત્માની દશા ઉજ્જવળ બનાવી શકાય છે, એ આધ્યાત્મિક પુરુષાર્થ છે. કસાય છે એ તારી આ લખેલી છે બધી અવસ્થા, આને તું હવે ઉજાડી શકે છે, એના ઉપર સંયમ રાખે છે. તો કસાયની ઉપશાંતતા આ તારો પુરુષાર્થ છે. કસાયોને શાંત કરો, કસાયો શાંત રહી શકે છે. અને અસ્વસ્થ રૂખમ, અશાંતને સુખ ક્યાંથી હોય? કહો, જે અશાંત છે એને રાજ મળે, અશાંત છે એને 5-સ્ટાર હોટલમાં કોઈ જમવા બોલાવે, અશાંતને ક્યાંય સુખ મળે? ન મળી શકે. માનો વિજયજી મહારાજ હમણાં આવ્યા હતા, થોડા દિવસ પહેલા બપોરે દર્શન કરવા કોણ આવ્યા હતા ત્યાં? શું કહ્યું તું મહારાજ સાહેબે? થોડોક નાનો બોધ આપ્યો હતો. શું બોધ? શરૂઆત ક્યાંથી કરી? બોધ આવ્યો તો સરસ. એને પૂછ્યું કેમ છો? એટલે બધા કે સુખી છીએ. એટલે મહારાજ સાહેબે કીધું, તમે સુખી હશો પણ શાંતિ નથી. સુખ તમારી વાત છે, ઈચ્છાની બરોબર છે, પણ શાંતિ એ તમારી દશા છે. સુખ અને શાંતિ બે જુદા છે. સુખ ભૌતિક સગવડતાનું સુખ ઘણું હશે કે સાહેબ મજામાં છીએ, આનંદ છીએ, પણ છતાંય તમને શાંતિ ન પણ હોય. એ આત્મિક દશા છે, આંતરિક દશા છે. સુખ એ બાહ્ય અવસ્થા છે. એટલે એને કહ્યું કે શાંતિ નહીં હોય. આ જ્યાં સુધી ધર્મ નથી આચરો ત્યાં સુધી શાંતિ નહીં મળે. શાંતિ એ આત્માની અવસ્થા છે, અંતરંગ અવસ્થા છે, અભ્યંતર સ્થિતિ છે. કે ગમે તેવી બાહ્ય સ્થિતિની અંદર એક એક આપણે શાંત છીએ, શાંતિ છે આપણને. ઉદાહરણ આપ્યું છે સીતાજીનું. સગર્ભ અવસ્થાની અંદર એને વનવાસ મળે છે, પણ ત્યાં પણ સીતાજી અશાંત નથી એમ કહ્યું છે, શાંત છે. મૈણાસુંદરીને કર્મને આધીની બોલ્યા એટલે એના બાપે એને કોઢિયાને પરણાવી દીધી, તો પણ મૈણાસુંદરી અશાંત નથી. ભાગ્યમાં જે મળ્યું તે. આજે તો જિંદગીભર સુધી સંભળાવે કે મારા બાપે ભૂલ કરી. અમે અહીંયા ક્યાં આવ્યા? અમારા તો ઘણા ઠેકાણા હતા. બોલો, હવે કેટલા વરવદિયા ગાવું છે? બીજે હોત તો તમે અહીંયા આવ્યા. ક્યાં વાત કરવી, કોઈ સમજ વિનાની હોય આનો ઉકેલ શું, આને કોણ શાંત કરી શકે? મગજમાં જેને આ ભૂત ભરાઈ ગયું હોય તો કે હું તો અહીંયા કોઈ દી સુખી થવાની નથી, નક્કી કરી નાખ્યું એને. હવે કેરોસીન નું ડબલું લેવા સિવાય શું? હવે તો કંટાળી ગયા તો શું થાય બીજું? કેવો સંસાર છે, કેવો ખેલ છે. આ જ્ઞાનીની વાત સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે કેવી મૂર્ખાઈ છે આપણા બધા લોકોની. આ મનુષ્ય, આ બુદ્ધિમાન, આ સંજ્ઞાવાળો જીવ, આની દશા તો જુઓ, દુઃખી. એનું એક જ લક્ષણ, દુઃખ, અશાંત. ક્યાંય આત્મિક દ્રષ્ટિકોણ નથી. ઉદાહરણ આપીને અહીંયા સમજાયું છે, મૈણા સુંદરીનું દ્રષ્ટાંત આપ્યું છે અને ઉત્તરાધીન સૂત્રનો ફરી આધાર આપ્યો છે. ભગવાન કહે છે કે યુદ્ધના સૈનિકોને 10,000 સુભટને જીતવા સહેલા છે, પણ પોતાના અંતરમાં રહેલા 4 શત્રુઓ, કસાઈ રૂપી શત્રુઓને જીતવા આ કરા છે. પૂર્વ તૈયારી અંદર પહેલું કામ કરવું પડે તો આજ છે. ભગવદ્ ગીતાએ પણ આ કીધું, સુઈ ગડાંગ સૂત્રએ પણ આ કીધું, ઉત્તરાધીન સૂત્ર પણ આ જ કહે છે. બધા જ્ઞાનીઓનો ઉપદેશ આ જ છે. અને એમાં કહ્યું છે કે ભાઈ, જે વ્યક્તિ કામ અને ક્રોધના વેગને રોકી શકે છે તેને આધીન થતો નથી તે સુખી છે. સુખી કોણ એવો પ્રશ્ન આવે તો જે પોતાના કષાયોના આવેગને રોકી શકે, એને આધીન ન થાય, એ વ્યક્તિ આ જગતમાં સુખી છે. આ પહેલી વાત, પહેલું લક્ષણ પૂર્વ તૈયારીનું અને આત્મિક પુરુષાર્થનું પહેલું લક્ષણ એ છે દશા. અને દશામાં કષાયોની શાંતતા. હવે બીજું આગળ,
બીજું લક્ષણ આશય શુદ્ધિ. આશય એટલે અંદરનો ભાવ. જે કંઈ ધર્મ કે અનુષ્ઠાન કરે, જે કંઈ પણ વ્રત તપ જપ આદિ કરે, જે કંઈ ધ્યાન અથવા સ્વાધ્યાય આદિ કરે, તેની પાછળ કોઈ ભૌતિક કામના ન હોવી જોઈએ. આ પ્રકારની મનની અવસ્થા તેને સંવેગ કહેવામાં આવે છે. માત્ર મોક્ષની અભિલાષાની સાથે અંદરમાં અન્ય કોઈ પણ જાતની કામના ન હોય, નોય પૂજાદિની જો કામના રે, નોય વાહલું અંતર ભવ દુઃખ. જેના જીવનમાં આવી અવસ્થા પ્રાપ્ત થાય કે કોઈ પણ જાતની કામના કે અંદરમાં કોઈ પણ જાતની ભૌતિક ઈચ્છા ન હોય, તે જ આ માર્ગ સાધી શકે. આપણું મન એક મોટું ગોડાઉન છે. દુનિયામાં સૌથી મોટું કોઈ ગોડાઉન હોય તો મન છે. તેમાં અનંત ઈચ્છાઓ રહેલી છે. ભગવાન એમ કહે છે કે ઈચ્છાઓ આકાશ જેટલી અનંત છે. એક ફૂટ પટ્ટી લઈને નીકળો તો આકાશનું માપ નહીં કાઢી શકો. ઈચ્છાઓ કદી પૂરી થતી નથી અને જીવ ઈચ્છાઓ કર્યા વગર રહ્યો નથી. તમે ઈચ્છાને ટેલિફોન કરો છો કે વેલકમ, અને દુઃખને કહો છો આવીશ નહીં, ડોન્ટ કમ. આ વેલકમની વાત બંધ કરો. દુઃખને બંધ કરવું હોય તો મથામણ કરવાની જરૂર નથી, પણ માત્ર ઈચ્છાઓ બંધ કરો, દુઃખ એની મેળે જતું રહેશે.
કેટલાક દુઃખો શારીરિક પ્રાકૃતિક હોય છે. આપણે એમ ઈચ્છતા નથી કે હે ભગવાન મને ક્યારે રોગ થાય. ઘણાને રોગ થાય છે, પરંતુ મને કેમ બાકાત રાખે છે એવી ઈચ્છા કરી નથી. શારીરિક વ્યાધિઓ દોષો છે. ધરતીકંપ થાય તેનો ઉપાય જ નથી. જમીન હલી જાય ત્યાં ઉપાય જ નથી. ઠંડી પડે અને ઠૂઠવાઈ જઈએ ત્યાં ઉપાય નથી. ત્યાં આપણું જોર ચાલતું નથી. આ પ્રાકૃતિક સાહજિક સ્વાભાવિક છે. એ બધું થાય પરંતુ અંદરમાં જે જાત જાતની વૃત્તિઓ ઉઠે છે તે આપણે કરીએ છીએ. ઈચ્છાઓ પૂરી થતી નથી અને જો પૂરી થાય છે તો ફરી નવી નવી જાગૃત થાય છે. આપણને એમ થાય કે આજે શેર બજારમાંથી 50,000 મળી જશે, પરંતુ 25 ખોયા, અથવા 50ને બદલે 49 મળ્યા, 1,000 ઓછા મળ્યા. તમે ધારણા કરી હતી તેથી દુઃખી થયા. દુઃખનું મૂળ ઈચ્છા છે. જેના મનમાં ઈચ્છાઓનો અવિરત પ્રવાહ ચાલે છે, વિકલ્પના ધોધ ચાલે છે, એવી અવસ્થામાં સાહેબ આસન વાળીને ધ્યાન કરવા બેસશો તો ધ્યાન નહીં થાય. આ ધ્યાન માટે સાધુઓ કેટલા બધા પ્રયત્નો કરવાનું કહી રહ્યા છે. 5 વાગે ઉઠો, આસન વાળો, ધ્યાન કરો, કપાળમાં ધ્યાન રાખો, પેટ તરફ જુઓ અને આંખો બંધ કરો, હલો નહીં, ઓમ બોલો, શ્વાસ લો, પાછો લો, મધ્યમ લો. આ બધું જ કરીએ છીએ, પણ ઈચ્છા કરી તો બધું ગયું. ઈચ્છા બધાને તોડે છે. એ ઈચ્છા દુઃખ મૂળ. અંદર ઈચ્છા કરીને દુઃખને આપણે નોતરીએ છીએ. ઈચ્છા કરીએ એટલે ઈચ્છા દેવી એમ કહે કે હું એકલી નહીં આવું, મારો પરિવાર સાથે આવશે. દુઃખ આવશે, ચિંતા આવશે, સંતાપ અને અણગમો આવશે, મૂંઝવણ, ટેન્શન, ડિપ્રેશન, ઇમોશન આવશે, આવેશ અને બ્લડ પ્રેશર પણ આવશે. મને બોલાવશો તો હું બધાને સાથે લઈને આવીશ. મોટો પરિવાર છે મારે, તેથી સાધના ધ્યાન નહીં થાય. ભવે ખેદ એને કહેવાય નિર્વેદ. પરમ કૃપાળુ દેવને અત્યંત મહત્વની વાત કરવી છે. અંદર કોઈ અભિલાષા કે અપેક્ષા નહીં. સાદી ભાષામાં અંદર કોઈ પણ જાતની ભૌતિક ઈચ્છા નહીં. વળી સાથે શબ્દ વાપરો માત્ર, માત્ર એટલે બીજું કશું જ નહીં, પરંતુ માત્ર મોક્ષની જ અભિલાષ. ભવે ખેદ તેને કહેવાય નિર્વેદ. ત્રીજું, ભવે ખેદ તેને કહેવાય નિર્વેદ. નિર્વેદમાં શું થાય? નિર્વેદ પ્રાપ્ત થતાની સાથે જ ઇન્દ્રિયોના તમામ વિષયોથી તેનું મન પાછું વળે. પાછું હટે કે પાછું પડે તેમ નહીં, નિરાશ થયું તેમ અર્થ નથી, પરંતુ પાછું વળે છે. દેવોના, મનુષ્યોના, પશુઓના જે કામ ભોગો છે તેના પ્રત્યે તેને આકર્ષણ, ખેંચાણ કે પ્રલોભન રહેતું નથી. એક શબ્દ વાપરો છે કે સંસારના ભોગો પ્રત્યે ઉદાસીનતા આવે છે. આ ઉદાસીનતા શબ્દ સાથે મારે દર વખતે ખુલાસો કરવો પડે છે કે ઉદાસીનતા એટલે પડેલું મોઢું નહીં, પણ ઉદાસીનતા તો બાદશાહી છે. ઉદાસીનતા તો જીવનની મસ્તી અને ખુમારી છે, જેના અંદરમાં કોઈ ઈચ્છા નથી. ચાકુ કછું ન ચાહીએ, વો શાહન કો શાહ, જેને કંઈ જ ન જોઈતું નથી તે બાદશાહનો પણ બાદશાહ છે. બાદશાહ પડેલ મોઢાવાળો કે ગમકીન હોય, અરે એને તો અદ્ભુત ખુમારી છે, કારણ તેને કંઈ જોતું નથી. આખી ધરતી સામે હાજર થાય, 3 લોકના ભોગો સામે હાજર થાય અને વિનંતી કરે કે અમારી સામે તો જુઓ, અને તે વખતે જેને આંખ ઉગાડવાનું પણ મન ન થાય તેને કહેવાય છે ઉદાસીનતા. દુનિયાના ભોગો વિષયો પ્રત્યે ઉદાસીનતા અથવા સંસારની અસારતાનું ભાન. તમારા શબ્દોમાં તો સંસારમાં સાર જેવું બીજું કંઈ નથી. આટલું બધું કર્યું અને એક દિવસ આંખ મીચાઈ ગઈ તો સબ બપડા રહા ઓર વો ચલા ગયા, જીવન કા ઠિકાના નહીં આય, એક દિન જગત સે જાના હૈ. આને કહેવાય છે અસારતા. આટલી બધી મહેનત, મથામણ કરી મેળવું. લોકો કહે છે કે ભાઈ મરવાની પણ ફુરસત નથી, મોત આવશે ત્યારે કોઈ તમને પૂછશે કે નહીં કે ફુરસત છે, પટ પટ ઉપાડી જશે. લોકો પણ કહેશે જોત જોતામાં ગયો.
સંસારના ભોગોનો, વિષયનો, કામભોગનો રસ ઉડી જાય. ઉદાહરણ બરાબર નથી, પણ સમજવા માટે લઈ શકાય. દીકરો ન હોય, પથ્થર એટલા દેવ પૂજ્યા હોય, બધા સાધુઓ તથા મંત્રવાદીઓ પાસે જઈ આવ્યો હોય, કેટલાય દોરા ધાગા કર્યા હોય, ને બનવા કાળે દીકરો થયો, મોટો થયો, યુવાન અને સુંદર થયો, રૂપાળો, બુદ્ધિમાન, નમ્ર, વિવેકી અને પિતાનો માનીતો હતો, જાણે માત પિતાનો આંખનો તારો, કરોડો રૂપિયાની સંપત્તિ પ્રાપ્ત કરી હતી તેને પરણાવ્યો, રંભા અપસરા જેવી વહુ આવી, વહુ ઘરમાં આવી, કેટલો આનંદ થતો હશે. તે વખતે એમ થાય કે ઓહો, સંસારમાં મારા જેવું કોઈ સુખી નથી. તે વખતે અમે જો એમ કહીએ કે આ સંસાર અસાર છે તો કહેશો, મહારાજ તમે ક્યાં વિઘ્ન કરવા આવ્યા, અને અચાનક એ દીકરાનું હાથફેર થાય અને મૃત્યુ મૂળમાં ચાલ્યો જાય, પછી સંસારમાં રસ રહે ખરો? ઉપમા સમજાય છે, સમજવા જેવી છે. હવે તેનો સંસારમાં રસ ઉડી ગયો, બસ યુવાન દીકરો ગયો, ઘરમાં પુત્ર વધુ વિધવા થઈ, કરોડોની સંપત્તિ હોય તો પણ શું અને ન હોય તો પણ શું, રસ ઉડી ગયો. પછી તેને મકાનો, ભોજન, મીઠાઈઓ ગમે નહીં, આવું કંઈ પણ બન્યું ન હોય, કોઈ પણ દુઃખની ઘટના બની ન હોય, બધું અનુકૂળ હોય છતાં સંસારમાંથી રસ ઉડી જાય, એને કહેવાય છે નિર્વેદ. ભોગો હોવા છતાં રસ ઉડી ગયો, આમાં નિરાશા, હતાશા, ગમગીની નથી, આમાં તો અંદરનું બળ છે. ચક્રવર્તીની સમૃદ્ધિ હાજર છે, પોતે સ્વતંત્ર ભોગવી શકે તેમ છે, પોતાની સત્તા તળે છે, પણ અંદર જ્ઞાન છે. અનધન સ્નેહ રહ્યો નહીં વાંકું, ક્ષણમી ભયો રે ઉદાસી, જાકું જ્ઞાન કળાપ કર.
અંદર જ્યારે જ્ઞાન થાય ત્યારે આવી ઉદાસીનતા આવે, ગમગીની નહીં, બેચેની નહીં, નિરાશા, હતાશા, મૂંઝવણ નહીં. જ્યારે આવું હોય ત્યારે આપણે શું કહીએ? અમારા કર્મ ફૂટેલા છે, અહીં કોઈ વાત જ નથી, બસ એ જ મસ્તી, ઉલ્લાસ, આનંદ છે અને સંસારનો રસ ઉડી ગયો. માત્ર રસ મોક્ષનો જ રહ્યો અને કહેવાય છે માત્ર મોક્ષ અભિલાષ. ત્રીજી વાત, સંસારના ભોગો પ્રત્યે ઉદાસીનતા અને છેલ્લી મહત્વની વાત, ભક્તનું કે સાધકનું હૃદય સૂકું નથી હોતું, કઠોર કે લાગણી શૂન્ય નથી હોતું, તે નદ્રોળ નથી. એનું હૃદય તો પ્રેમથી છલકાતું હોય છે, સર્વ પ્રાણીઓ પ્રત્યે પ્રેમનો સાગર વહેતો હોય છે. પ્રાણી દયા એટલે જગતમાં સર્વ પ્રાણીઓ પ્રત્યે પોતાના અંતરમાં પ્રેમનો સાગર છલોછલ લહેરાતો થાય. પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ. ભાઈ સાહેબ, આ ધરતી ઉપર એકલા દિવસ તમારે રહેવું છે. અમરપટો લખાવીને લાવ્યા છો, થોડા કાળ માટે વેર ઝેર, મનાપણા, રીસામણા, ઈર્ષા, કલેશ, પ્રપંચ, ખટપટ, વેરમનસ્ય, વિરોધ, દુઃખ, મુશ્કેલી, પ્રતિકૂળતા, નિરાશા, હતાશા, ગમગીન થવું, પટાવું, મનાવું, શું ધંધો માંડ્યો છે? કબ તબ રહેગા યહા પર એક દિન જાના હૈ, એના પહેલા પણ પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમથી હૃદય ઠાલવજો. ભીનું હૃદય જોઈશે, સૂકું અને કઠોર હૃદય નહીં ચાલે. આ વેશવાળું રહ્યું પણ નહીં ચાલે. મુલાયમ, શાંત, સ્વચ્છ, ગંભીર ને પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમથી છલકતું હૃદય, આવી જેની અવસ્થા થઈ છે તે આત્માથી બની શકે છે, તેને આત્માર્થ સિદ્ધ થાય છે. આ થઈ સદગુરુ મળતા પહેલાની પૂર્વ તૈયારી. આવી અવસ્થા થયા પછી સદગુરુ મળે તો સદગુરુને જો તમને આનંદ થાય અને એમનો બોધ સાંભળવો ગમે, સદગુરુ બોધ સુહાય. હવે 109મી ગાથામાં પરમ કૃપાળો દેવ અદ્ભુત વાત કરવાના છે. આજે આટલી વાત કરી, સમગ્રપણે સાધક પૂર્ણ તૈયારી કરીને રહે જેથી સદગુરુની સાથે આત્મિક પ્રક્રિયાના કાર્યનો પ્રારંભ થાય. ધન્યવાદ.
અહીંયા બાકીના લક્ષણોથી આ વ્યાખ્યાન પૂરું થાય છે. મુખ્ય લક્ષણ તો પહેલું છે, કષાયોનો વિજય, કષાયોનો ઉપશમ. શબ્દ પણ સરસ વાપર્યો છે, ઉપશમ. ક્ષય નથી થતા, કેમ કે જીવ પ્રસંગની વચ્ચે રહે છે, ઘટનાઓની વચ્ચે રહે છે, સંગમાં રહે છે, સંબંધોના જગતમાં રહે છે, નિમિત્તો મળ્યા કરે, ઉદય આવ્યા કરે. એટલે ક્ષય ન હોય પણ ઉપશમ કરો, એ પોતાના હાથની વાત છે. બીજી વાત મૂકી છે નિર્વેદ. આ ઉપશમ કરવા માટે ભૂમિકા હોય નિર્વેદની. નિર્વેદ એટલે માત્ર મોક્ષની અભિલાષા. એને સંસારમાંથી કંઈ બીજું કશું જોઈતું નથી. એ ત્રીજું આવશે માત્ર મોક્ષની, એટલે એને કોઈ ભૌતિક કામના નથી. આ પ્રકારની મનની અવસ્થા તેને સંવેગ કહેવામાં આવે છે, કે જે કંઈ વ્રત તપ જપ આદિ કરે, ધ્યાન કરે, સ્વાધ્યાય કરે, એ બધાનું લક્ષ્ય એક જ કે પોતાના આત્માનો ઉત્કર્ષ થાય. કોઈ સાંસારિક કામના નહીં. આજે બને છે એવું કે જેટલી ધર્મની સાધનાઓ થાય છે, ધર્મના નામે સાધનાઓ થાય છે, એમાં ઈચ્છા સંસારની હોય છે, સંસાર ફળની જ વાત હોય છે. એટલે સંસાર ફળની વાત કરવાને કારણે પરિસ્થિતિ એ બને છે કે શુભ પરિણામ આવે છે એટલે ગતિ બદલાય, સંજોગો બદલાય, પુણ્યમાં વૃદ્ધિ થાય, પણ આત્માની શુદ્ધિ ન થાય. ખ્યાલ આવે છે? કેમ કે કર્મ સારું છે તો પુણ્ય આપશે, શુભ ગતિનું ફળ પણ મળશે, પરંતુ આત્માની શુદ્ધિ નહીં થાય. શુદ્ધિ આત્માની કરવી હશે તો કોઈ પણ અનુષ્ઠાન સાથે સાંસારિક ફળની ઈચ્છા જોડવી નહીં. આ સંવેગ કહે છે, માત્ર મોક્ષની અભિલાષા. અને એ સંવેગ ઈચ્છા જોડાય છે ક્યારે? તો કે આપણી ઈચ્છાઓ ખૂબ છે, ઈચ્છાઓ સમી જાય, ઈચ્છાઓ ઓછી થાય. એટલે જ્યારે ધર્મ કરીએ ત્યારે સંસારની કોઈ ઈચ્છાઓ ન હોય, કશું જોઈતું નથી મારે. એ ભાવ, એટલે કહ્યું છે કે એક જીવમાં ઈચ્છાઓ અનંત છે. આ વાત જ્ઞાનીઓએ કહી છે કે દુઃખનું મૂળ ઈચ્છા છે અને ઈચ્છાઓ અનંત છે, અને ઈચ્છાઓ જ એ બધા આપણા પુરુષાર્થને તોડી નાખે છે. કંઈ ને કંઈ પ્રકારની આપણી ઈચ્છા જાગૃત થઈ જાય છે. સંસાર પ્રત્યેનો આપણો અનુરાગ હોવાને કારણે કોઈ વાર સ્વજનનું દુઃખ જોવાય નહીં, કોઈ વાર કોઈની પીડા કે વ્યાધિ ન જોવાય, અને તરત જ મનમાં ઈચ્છા થાય ગયા હોય ધર્મસ્થાને કે હે ભગવાન જરાક સરખું થઈ જાય તો સારું. આવી પ્રકારની ઈચ્છા સાથે આપણી ધર્મક્રિયાને આપણે જોડી દઈએ. સંવેગ ગયો, માત્ર મોક્ષ અભિલાષ ગઈ, સંસાર અભિલાષ પ્રવેશ કરી ગઈ. એ સ્થિતિ છે. એ બીજું છે કે આશય શુદ્ધિ. જ્યારે જ્યારે ધર્મક્રિયાઓ કરવામાં આવે, અનુષ્ઠાન કરવામાં આવે, નાનું મોટું થોડું જાજું, પરંતુ આશય શુદ્ધિ જોઈએ. આશય સાથે ચાલીએ, આશય જોઈએ, આશય શુદ્ધ હોવો જોઈએ કે પ્રભુ મને આનાથી કંઈ પણ પ્રાપ્ત થવાનું હોય તો મારા સંસારનો નાશ થાય. હું આ કરું છું, આનું જો કંઈ પણ ફળ હોય તો મારે તો એક જ ફળ જોઈએ છે કે મારા સંસારનો નાશ થાય. મારી ઈચ્છા તો માત્ર મોક્ષ વિલાસ, ક્યારે હું આ સંસારના વમળમાંથી છૂટું, સંસારના ભવચક્રમાંથી છૂટું, જન્મ મરણમાંથી છૂટું, હવે અમને બીજો જન્મ ન હો. જ્ઞાનીઓ વાત કરે તેમ કે હવે અમારે કોઈ માના પેટે જન્મ લેવો નથી, હવે જન્મવું નથી. મોક્ષ મળે કે ન મળે પણ જન્મવું નથી. જન્મ એ જ દુઃખનું કારણ છે, મૂળ છે. તો એટલી સરસ મજાની સંવેગની કલ્પના છે. સંવેગ કહેતા એને આટલો સંસાર ભૈરો ભાઈદરો છે એ માટે થઈને કોઈ ઈચ્છા નથી. કદાચ પૂછવામાં આવે તો પણ એ સંસારની કોઈ ઈચ્છા નહીં કે. એટલે કદાચ જે આપણે કહ્યું ને કે એવો કોઈ દેવ પ્રસન્ન થાય ને પૂછે કે માગ માગ શું જોઈએ તારે. કૃપાળુ દેવે લખ્યું કે જગે તો પણ એ કહે કે પાંચ ઇન્દ્રિયોના વિષયના સ્વરૂપ ભોગ સ્વરૂપ એવા રાજ્ય એનું મને સ્વપ્ન પણ ન હો. કેવળ મુક્તિ, આત્માને પોતાનું સહજ પરિણામ પ્રાપ્ત થાય, આત્માની સહજ અવસ્થા પ્રાપ્ત થાય, બસ. એ સિવાય અમને કંઈ ન જોઈએ. આ સંવેગનું સ્વરૂપ છે. ત્રીજું છે જગતના પદાર્થો પ્રત્યેની ઉદાસીનતા. ખૂબ હોય બધું, ભોગ વિષય કામભોગ આ બધા હોય, પણ એને ઉદાસીનતા હોય. આવી ઉદાસીનતા એને નિર્વેદ કીધો છે, થાક. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ. હવે એમ થાય એને વિચારે ત્યારે કે હવે અનંત જીવ જન્મ મરણ કર્યા, અનંત પરિભ્રમણ કર્યા, આ બધામાં બધું જ કર્યું, શું બાકી રહ્યું? અત્યારે જે જીવન જીવીએ છીએ એ બાકી રહી ગયું હશે? એ તો છોતરા ફોતરા જેવું છે. આથી વધારે તું તો ચક્રવર્તી પણ જીવી ગયો છું, અને ઇન્દ્રના ભાવ પણ તે લઈ લીધા છે, દેવગતિના સુખ પણ ભોગવ્યા છે. અરે શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે નરક ગતિ ભોગવી છે એના કરતા વધારે દેવગતિ ભોગવી છે તે. તો એમાં આ અત્યારનું જીવન કેવું? ફોતરા જેવું ને, ફીફા ખાંડવાના. તે એમાં શું મોહી પેડા છે? એમાં કદાચ કશું કઈ ગયું તોય, શું ડ્રયું તોય, શું સરસ. એટલે ત્રીજી વાત કરી છે કે એ ચક્રવર્તીની સમૃદ્ધિ હાજર હોય ને પોતે ભોગવી શકે એમ હોય તો પણ એમાં એનું ચિત્ત ન હોય. પૂરું થઈ ગયું, બહુ થયું, હવે એ નિર્વેદ છે. એ જીવ બસ થાક, હવે થોભ, સ્ટોપ નોટ જે કહે છે ને, સ્ટોપ. અને ચોથું કહે છે, હવે છેલ્લું અહીંયા વાત મૂકી છે, જગતના જીવો પ્રત્યેની અનુકંપા, પ્રાણી દયા, પણ હકીકતમાં ગાથામાં છે અંતરદયા. અંતરદયા એટલે પોતાના આત્માની દયા, કે ક્યાં સુધી તું ભટકીશ, ક્યાં સુધી દુઃખી થઈશ, ક્યાં સુધી આ ચક્કરમાં આવાગમન કરીશ, ક્યાં સુધી તું આ જન્મ મરણના ફેરા કરીશ, ક્યાં સુધી તું આ યોનિના ચક્કરમાં રહીશ, ક્યાં સુધી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના ખેલ ખેલીશ, અને ક્યાં સુધી આ ભવ ભ્રમણ તારું ચાલુ રહેશે. તો એને પોતાના અંદર રહેલું તત્વ જે ચૈતન્ય છે, જે જ્ઞાતા દ્રષ્ટા છે, જે સમજે છે કે બધા જડ કરતા આ એક હું જુદો છું, જગતમાં બધું દેખાય છે પણ બધું જડ છે, પણ એને જાણનારો હું જડ નથી, એને જોનારો હું જડ નથી, એની એને અનુકંપા થાય, એની દયા થાય, એની વિચાર થાય કે ક્યાં સુધી આવું બધું કર્યા કરવાનું. એને મુક્તિની અભિલાષા જાગે ત્યારે પોતાની અંતરદયા થાય, પોતાના પરિભ્રમણની, પોતાના અનંત દુઃખોની. બસ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એ કોણ દુઃખ અનંત દુઃખ કોણ પામ્યો? પોતાનું સ્વરૂપ સમજ્યો નથી એ જીવ. તો એ પોતાની પોતાની દયા પોતાને થવી, એ ભાવ દયા છે. આપણને આપણી દયા થાય પણ દ્રવ્ય દયા થાય, મને આ કાંઈ મળ્યું નહીં, લ્યો અમારે તો અમારી ક્યાંય ગણતરી બોલ્યો. એને જીવની આ કલ્પના કરી છે, જગતના પદાર્થોના મૂલ્યાંકનમાં જીવને મૂક્યો છે, ભાવ દયા કે પ્રભુ અમને આ જન્મની અંદર મોક્ષની પ્રાપ્તિ ન થઈ, થવી જોઈએ, બસ આ ભાવ રાખે. અને આ ભાવ જ્યારે બને ત્યારે બધા સાધનો ઉત્કૃષ્ટ વેગવાળા બને છે, સાધનામાં પણ વેગ આવે છે. લક્ષ્ય આશય શુદ્ધિ થાય છે, કષાયો તો શાંત કર્યા છે, જગતના ભોગ અને કામભોગ અને પદાર્થો પ્રત્યે ઉદાસીનતા આવી છે, અને પોતાના અંતરમાં પોતાના જીવ પ્રત્યેની એવી ભાવદયા પ્રગટી છે કે નહીં, હવે તો મારે મોક્ષ મેળવવો જ છે, મારે તો આનાથી મુક્ત થવું જ, આ ખોટું જ છે, આ સંસાર અસાર છે, સંસાર કેવળ શોકથી દુઃખથી ભરેલો છે. આવું જ્યારે એને પોતાને આત્મસાત થાય છે ત્યારે એક પણ ઈચ્છા એમાં રહેવાની એની હોતી નથી, કોઈ પણ કારણે એને હવે સંસાર સહન થતો નથી, સંસાર અસહ્ય બની જાય છે. બસ આ સ્થિતિ એની અંતરદયાની છે, આ વેગ લાવે છે. આ ચાર પૂર્વ તૈયારી છે. મુનિશ્રી કહે છે કે આવી પૂર્વ તૈયારી કરીને જઈએ કે જેથી સદગુરુની સાથે આત્મિક પ્રક્રિયાના કાર્યનો પ્રારંભ થાય, કે જેથી કરીને સદગુરુ મળે તો કંઈક પરિણામ આવે. વિશેષ અવસર છે.